તારીખ 17/7/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 133.
સુખના સંધુ શ્રી સહેજાનંદજી એક પદ લીધું છે પત્રના મથાળે, છે તો કોઈ અન્ય મતિનું પદ છે પરમેશ્વરની ભક્તિ રૂપે, પણ એ શુદ્ધાત્માને પણ લાગુ પડે છે. સુખના સિંધુ શ્રી સહેજાનંદજી, જગજીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. શબ્દાર્થ એવો છે કે સુખના સિંધુ એટલે સુખના સમુદ્ર એવા એ સહેજાનંદ સુખ શુદ્ધાત્મા, જગજીવન કે જગવંદજી, તમે જગના જગતનું જીવન છો અને જગતના મંદનને યોગ્ય છો, આખા જગતને મંદનને યોગ્ય છો. શરણાગતના સુખકંદજી, જે તમારી શરણમાં આવે છે એના માટે તો આપ સુખકંદ છો. પરમ સ્નેહી છો પરમાનંદજી, પરમ આનંદ સ્વરૂપ અને પરમ સ્નેહી છો, એવો એનો પદનો શબ્દાર્થ છે. પત્ર સુભાગભાઈ ઉપર લખેલો છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે, કેવું સંબોધન કર્યું છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ, કૃપાળુદેવને પ્રત્યે, કૃપાળુદેવ પ્રત્યે સુભાગભાઈનો સ્નેહ કેટલો હશે, કેવો હશે કે જેને લઈને એમણે આવું સંબોધન કર્યું છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. હરિકૃપાથી એટલે અમારા આત્માની, અમારા પરમ સ્વરૂપની કૃપા થઈ છે અમારી અવસ્થા ઉપર, એટલે અમે પરમ પદમાં છીએ. અમારો નિવાસ હવે પરમ પદમાં છે, આપનામાં છે. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. અમે તો તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. હજી એક વર્ષ નથી થયું, ગયા ભાદરવા માસમાં એમનો મેળાપ થયેલો અને અષાઢ સુદમાં આ પત્ર લખે છે. લગભગ 10-11 મહિના પછી આ પત્ર લખાયેલો છે, તો પણ બંને વચ્ચેનો સ્નેહ છે એ અતિશય નિર્મળ સ્નેહ છે અને અતિશય પ્રમાણમાં સ્નેહ છે અને નિરંતર સત્સંગને ઈચ્છે છે. કોઈ મુમુક્ષુ માટે એવા શબ્દો એમ પ્રયોગ નથી કરતા કે જેમનો એ સત્સંગ ઈચ્છતા હોય. મુમુક્ષુઓ અવશ્ય કૃપાળુદેવનો સત્સંગ ઈચ્છતા હતા, પણ કૃપાળુદેવ કોઈનો સત્સંગ ઈચ્છતા હોય તો એ સુભાગભાઈ હતા. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે અને પત્રમાં એ ઈચ્છા વ્યક્ત કરી હશે કે આપની દશા હાલમાં કેવી વર્તે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. કેમ કે એ તો અધ્યાત્મ દશા છે, વચનાતીત દશા છે, એને વચનમાં કેવી રીતે ઉતારવી. કૃપાળુદેવ તો એક સમર્થ પુરુષ હતા, એટલે અધ્યાત્મ દશાને પણ એમણે અનેક પત્રોની અંદર શબ્દગોચર કરી છે અને બહુ સમર્થ કલમ ચલાવી છે. આ પત્ર પણ કોઈ એવો જ છે, એમની અદ્ભુત દશાનું વર્ણન આ પત્રમાં જોવા મળે છે. સ્વાધ્યાય છે એ મુમુક્ષુએ બે પ્રકારે કરવા યોગ્ય છે. एक तो पोताना प्रयोजनने वर्गीने विषय चालवो, एक प्रकार तो ये छे। बीजो ए प्रकार ए छे के सत्पुरुषना नी दशानु अने गुणानुवादनु प्रकरण चाले स्वाध्यायमां, अने तेमना प्रत्ये बहुमान वधे के जे बहुमान वधवाथी मुमुक्षु जीवने निर्मलता आवे। એમની જે અંતરંગ દશા છે એ એમના પ્રત્યે બહુમાનમાં વૃદ્ધિ થાય એવો એક વિષય છે, એટલે સ્વાધ્યાયને યોગ્ય છે। નહીંતર કોઈને એવો વિકલ્પ ઉઠે કે એમની જ્ઞાન દશાને આપણે શું લેવા દેવા, આપણે તો આપણા પ્રયોજનની વાત ચાલવી જોઈએ, એ પણ એક સ્વાધ્યાયનો અંગ છે, પ્રકાર છે, અને આ પણ એક સ્વાધ્યાયનો પ્રકાર છે। અને એ વિષયમાં એમણે આગળમાં એક જગ્યાએ આજ્ઞા પણ કરી છે, સૂચના કરી છે, એટલે આજ્ઞા કરી છે કે જ્ઞાન દશા થયા પહેલા સ્વાધ્યાય આપવાનો કોઈને, સ્વાધ્યાય આપવાનો યોગ કોઈને હોય, ઉદય કોઈને હોય, તો એને સ્વાધ્યાય કેવી રીતે કરવો કરાવવો, કે એમાં મુખ્યપણે સત્પુરુષના ગુણાનું વાત કરવા, સત્પુરુષ પ્રત્યે ભક્તિ થાય એવો વિષય લેવો, સત્પુરુષ પ્રત્યે બહુમાન વધે એવો વિષય લેવો, સત્પુરુષના સમીપ કોઈ આવે એને સાનિધ્યમાં આવે એવો વિષય લેવો, અને સત્પુરુષ પ્રત્યે વિરોધ ભાવ થયો હોય તો એ મટી જાય ને અવિરોધ ભાવ ઉત્પન્ન થાય એવા એવા પ્રકારે સત્પુરુષનો વિષય સ્વાધ્યાયમાં લેવા યોગ્ય છે। હવે પોતાની દશા લખીએ છીએ કે અત્રે ટૂંકામાં લખીએ છીએ, સંક્ષેપમાં કેટલીક વાત અમે લખીએ છીએ। એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી, અમારી દશામાં શું છે। પુરાણ પુરુષ એટલે અમારો અનાદિનો આત્મા, સૌથી પુરાણો એ છે, અનાદિનો છે ને, એટલે એને પુરાણ પુરુષ કહે છે। પુરાણે પુરાણાપણાની અપેક્ષાએ અને એવા આત્માની કથા જેમાં છે વિસ્તારથી એ આપણે પુરાણ પણ કહીએ છીએ, અને એ પુરાણને એ પુરાણમાં જેનું મુખ્ય નાયકપણું છે એને આપણે, જેમ નાટકમાં મેઇન એક્ટર હોય છે સિનેમામાં, એમ આખા પુરાણની અંદર મુખ્ય કોણ છે કે આત્મા, માટે એને પુરાણ પુરુષ પણ કહેવામાં આવે છે કે પુરાણનો પુરુષ છે। એવા એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, એવો શબ્દ વાપરો, નિર આત્મા પ્રત્યેના પ્રેમને પ્રેમ સંપત્તિ કહી છે, એ સંપત્તિની પ્રાપ્તિ થઈ। જેને ગુણનો પ્રેમ છે એને ગુણ નિધાન એવા આત્માનો પ્રેમ આવ્યા વિના રહે નહીં। એક ગુણ કોઈનો થોડો પણ ગુણ જોઈને જો પ્રમોદ ભાવ આવતો હોય અને એ ગુણ પ્રાપ્ત કરવાની ભાવના કે જિજ્ઞાસા થતી હોય તો અનંત ગુણ ધામ, અનંત ગુણનું નિધાન, પોતાનું સ્વરૂપ, એના પ્રત્યે કેટલો પ્રેમ આવે, કે અતિશય પ્રેમ આવે, જ્ઞાનમાં ભાસવું જોઈએ। કહે છે કે એક પુરાણ પુરુષ અને એ પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ એ વિના તો અમને કાંઈ ગમતું નથી, અમારો આત્મા ગમે છે અને અમારા આત્મા પ્રત્યે અમારો જે પ્રેમ પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો છે એ પરિણામ અમને ગમે છે, એ પરિણામ અમને સુહાય છે, એ સિવાયના બીજા પરિણામ અમને સુહાતા નથી। અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, એટલે જરાય રુચિ નથી રહી, માત્ર એટલે જરાય, અમને કોઈ પદાર્થમાં, અમારા આત્માને છોડીને કોઈ પદાર્થમાં અમને જરાય રુચિ રહી નથી, એની કોઈ જરૂરિયાત અમને ભાસતી નથી। જગતના બધા પદાર્થો અમને નક્કામાં લાગે છે અમારા આત્મા સિવાયના, ઠીક, કામના હોય તો રુચિ થાય ને, અમને સાવ નકામાં લાગે છે, કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, આ મેળવીએ ને તે મેળવીએ, સંસારી જીવને એ ઘટમાળ છૂટતી નથી. આ જોઈએ ને પછી આ જોઈએ, આ જોઈએ ને આ જોઈએ, જોઈએ જોઈએ ને જોઈએ. નાની પુરુષ કહે છે કે અમને કાંઈ જોઈતું નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. અમારો વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન અમને રહેતું નથી. એવા અધ્યાત્મ દશામાં મસ્ત થઈ ગયા છે કે પોતાનો વ્યવહાર કેમ ચાલે છે એનું એમને ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. એટલે કે જગતના કોઈ સમાચાર અમે લેતા નથી. આમ ટીવી અને છાપામાંથી સમાચાર મેળવે છે ને, મન શું ચાલી રહ્યું છે અત્યારે, જગતમાં શું સ્થિતિ છે એની કોઈ સ્મૃતિ રહે, સ્મરણ એ વિકલ્પે આવતો નથી કે શું જગતમાં શું ચાલી રહ્યું છે. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોઈ રાગ કરે છે, કોઈ દ્વેષ કરે છે, અમને કાંઈ ભેદભાવ નથી, અમને બધા સરખા દેખાય છે. રાગ કરનાર કે દ્વેષ કરનાર, નહીતર જગતમાં રાગ કરનાર અનુકૂળ વર્તે ત્યારે એને એમ લાગે કે આ મારા ટેકેદાર છે, સપોર્ટર છે, એના પ્રત્યે સોફ્ટ કોર્નર ઉભો થઈ જાય, અને દ્વેષ કરનાર પ્રત્યે અણગમો રહ્યા કરે. કૃપાલુદેવ કહે છે અમને કાંઈ એવો ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમને ખબર એ રહેતી નથી કે કોણ અનુકૂળ વર્તે છે કે કોણ પ્રતિકૂળ વર્તે છે. અમારું ધ્યાન જાતું નથી. અરે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. આ એક બહુ સુંદર વાત આવી છે. હજી તો જ્ઞાન પ્રાપ્તિ ને 10-11 મહિના થયા છે. 24મા વર્ષમાં અષાઢ મહિનામાં પત્ર લખે છે, કહે છે કે અમે દેહ ધારણ કર્યો છે એ વાત તો અમારે સંભાળવી પડે છે કે બાજુમાં દેહ છે. એકલો આત્મા જ અમને દેખાય છે. જેમ સિદ્ધ પરમાત્માને એકલો આત્મા જ હોય, બાજુમાં શરીર નો હોય, એવું અમને થઈ ગયું છે. એવી આત્મામય દશા રહે છે એમ કહે છે. આત્મામય દશા એવી છે કે જોડે બાજુમાં દેહ છે, સંભાળવું પડે છે. ખરે શરીર છે બાજુમાં, અને એ પણ માંડ જાણીએ છીએ, માંડે ખબર પડે છે કે નાના શરીર છે. એટલો ઉપયોગ અમારો શરીર પ્રત્યે પણ નથી. એવી કોઈ અદ્ભુત દશામાં પોતે વર્તે છે અને એનું વર્ણન કરે છે સુભાગભાઈ પાસે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવું છે તે કોઈથી કળાય તેવું નથી. અમે શું કરવા માગીએ છીએ એ કોઈ સમજી શકે એવું નથી. આજુબાજુમાં અમને કોઈ સમજી શકે એવું નથી. અમે બધાએ પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ, અને કોઈ પદાર્થની આશા અપેક્ષા કાંઈ નહીં હોવાથી ગમે તેમ વર્તીએ છીએ. અમારે તો સરખું છે, કોઈ પ્રતિબંધ નથી. આને અહીંથી આમ વર્તવું ને અહીંથી આમ વર્તવું એવો કોઈ બોજો અમે નથી ઉઠાવતા. વિકલ્પ આવી ગયો, ક્ષણ વર્તી વર્તના થઈ ગઈ થઈ ગઈ, અમારો કોઈ ઉપયોગ નથી. અણઉપયોગે ચાલીએ છીએ. ઉદયમાં અણઉપયોગે વર્તે છે, કોઈ સાવધાની નહીં ઉદયની. કોઈને એમ તર્ક થાય કે ઉદયમાં અણઉપયોગે વર્તે તો કોઈ વખત પરિણામ કાંઈ વધારે પડતા ઉદયમાં ચાલ્યા જાય તો, સાવધાની ન રાખે તો, સવાલ જ નથી. જેની અંતરંગ દશા વિશેષ પ્રકારથી આત્મામય રહે છે એને ઉદય ભાવમાં ઓટોમેટિક કંટ્રોલ અને સીમા મર્યાદા આવી જ જાય છે. એની સાવધાની રાખવી પડતી નથી કે આમાં સાવધાની રાખીએ, ઓટોમેટિક જ એ લિમિટેડ થઈ જાય છે. રસ જ નથી ક્યાંય, પછી ક્યાંથી આગળ વધે. જ્યાં રસ નથી ત્યાં આગળ વધવાનો સવાલ ઉત્પન્ન થતો નથી. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી. અમુક પચકાન લઈએ કે અમુક વ્રત લઈએ કે અમુક આમ કરીએ એનો કોઈ નિયમ નથી. નિયમનો નિયમ નથી ને વ્રતનો નિયમ નથી. કોઈ નિયમ લેતા નથી. સવાલ જ નથી. ક્યાંય રસ નથી આવે કેવી રીતે? અને પૂર્વની આરાધના ગણી છે એટલે એવા કોઈ પૂર્વ સંસ્કાર પણ નથી કે વચ્ચે આવીને ગડબડ કરી જાય, એ નથી. એકદમ લાઈન ક્લિયર છે. અને ચડતી દશા છે. 10.5 વર્ષની જ્ઞાન દશા રહી છે અને એ 10.5 વર્ષમાં કૃપાળુ દેવે એવો જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. ગ્રસ્થાશ્રમમાં રહીને બહુ મોટા દુકાન ધંધાના વ્યવસાય અને વ્યાપારમાં રહીને એટલો જબર પુરુષાર્થ કર્યો છે. એક ભાવ રહી ગયો. એમની ઉમેદ હતી કે આ ભાવે કેવળ જ્ઞાન લેવું. એટલા ઉત્સાહથી અને એટલા ઉલ્લાસથી પુરુષાર્થ શરૂ કરેલો, પણ વચ્ચે સહરાનું રણ આવ્યું અને પગે નિકાચી થાક ગ્રહણ કર્યો. વસ્તુ સ્થિતિ અન્યથા થતી નથી. સ્વીકાર કરી લીધો કે આ કાળમાં કેવળ જ્ઞાન ને મોક્ષ અત્યારે હોય નહીં. અહીંના જન્મેલાને પુરુષાર્થ તો ઉપાડ્યો તો, પણ વસ્તુ સ્થિતિ અનુસાર એમાં થાક લાગ્યો અને સાધના અધૂરી રહી. આયુષ પૂરું થવાનો વખત આવી ગયો. પણ એકાદ ભાવ બાકી રહે એટલો જો પુરુષાર્થ થયો હોય અને તે પણ આટલા ટૂંકા ગાળામાં, તો એક બહુ પ્રશંસાનો વિષય છે, એક સ્તુતિ કરવા યોગ્ય વિષય છે. તો જાત ભાતનો કાંઈ પ્રસંગ નથી. અમને કોઈની સાથે જાત ભાતનું કેમ વર્તવું એ કોઈ અમારે પ્રસંગ નથી. કાંઈ જાણે કાંઈ દેવું કાંઈ છે જ નહીં. શું જાત ને શું ભાત ને કોઈ વિકલ્પ જ પડતા નથી કોઈ પ્રકારમાં. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી અમારો કોઈ વિરોધ કરી રહ્યા છે એવું અમે માનતા જ નથી. ખ્યાલમાં આવે તો પણ માન્યતામાં નથી આવતો. ખબર પડે કે કોઈ અવર્ણવાદ બોલે છે ને એવું પણ બને છે કે જ્ઞાનીઓના પણ અવર્ણવાદ બોલનારા હોય છે. ઋષભદેવ ભગવાનના હતા તો પછી બીજા તો સામાન્ય ગણાય બધા એમની પાસે. એ તો સતયુગના આદિનાથ હતા, ચોથા આરાના પ્રથમ તીર્થંકર. પણ એ જાણવાનો વિષય છે, માનવાનો વિષય નથી. એને સ્વીકાર કરવાનો વિષય નથી. જ્ઞાનમાં તો જણાઈ જાય, સ્વાભાવિક છે. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. જો ઠીક, પણ અમને સત્સંગી ન મળે, અમારાથી સન્મુખ એવા સત્સંગી ન મળે તો એનો ખેદ અમને રહે છે. સત્સંગ જોઈએ અમારે, આવી અધ્યાત્મ દશા છે તો પણ સત્સંગ ન મળે તો ખેદના પરિણામ થઈ જાય છે. એટલો સત્સંગનો અપૂર્વ મહાત્મા એમના આત્મામાં પ્રકાશ્યું છે. કેટલો એ યથાર્થ છે અને મુમુક્ષુને ધ્યાન ખેંચવા જેવો વિષય છે કે જે આવી દશા છે તો પણ સત્સંગને ચાહે છે. તો આપણે તો સત્સંગ માટે બીજો વિકલ્પ કરવાનો રહેતો નથી. કોઈ પણ ભોગે સત્સંગનું આરાધન કરવું જોઈએ. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. જેટલી હતી એને પૂર્ણ જ માને છે. અધૂરી છે એવું માને તો બીજી લેવાનું મન થાય ને. જે કાંઈ કમાણી થઈ ગઈ છે સંપત્તિ એ તો કે પૂરી છે, કે હવે એમાં કાંઈ જરૂર નથી કાંઈ. 24મા વર્ષે, 20મા વર્ષે ધંધો શરૂ કર્યો છે અને 24મા વર્ષે એમ કે છે સંપત્તિ પૂર્ણ છે, એટલે હવે એની કઈ ઈચ્છા રહી નથી, એની ઈચ્છા જ નથી. નહીતર એ 24 વર્ષની ઉંમરમાં તો કઈક ઘોડા દોડાવે માણસ, એની પોતપોતાના પરિણામ જોઈ લેવાય એ ઉંમરના, એટલે ખ્યાલ આવી જશે. શબ્દાદિક વિષયો અનુભવમાં, અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી. જે પંચેન્દ્રિયના વિષયો છે એ બધા અનુભવાઈ ગયા છે, હવે કાંઈ એની અબળખા નથી રહી. અને ઈશ્વર ઈચ્છાથી એટલે અમારી દશા એવી થઈ છે કે એની ઈચ્છા હવે કોઈ રહેતી નથી, કે આ ભોગવીએ ને આ કરીએ ને આમ કરીએ, એ કોઈ અમને ઈચ્છા રહેતી નથી. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે, ઈચ્છાથી પ્રવૃત્તિ નથી કરતા. બીજા એને પરીક્ષાનું ચારિત્રપણે પોતે પ્રવૃત્તિ કરે છે. બીજા એમ કે જરાક આપણું કરી દો ને, જરા કામ કરી દો ને, તો જેમ નોકર કોઈ કામ કરી લે એવી રીતે કામ કરી લેતા, કોઈ મજૂર પાસે મજૂરી કરાવી લે એમની પાસે લોકો મજૂરી કરાવી લેતા હતા. આટલું કરી દો, આટલું કરી દો, આ કરી દો, આ કરી દેતા હતા સરળપણાથી. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. હરિએ ઈચ્છે એટલે કુદરતના ક્રમમાં જે કાંઈ ઉદય આવે અને કરવું પડે, માથે આવી પડે એ કરી લઈએ છીએ. અમને કાંઈ ઈચ્છા નથી, માથે આવી પડેલો પતાવી લઈએ છીએ. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે અને એ વિષયમાં અમને કાંઈ વિકલ્પો ચાલતા નથી. શૂન્ય જે મનસ્ક થઈ ગયા છે, મન જાણે શૂન્યતાને પામ્યું છે. આમ કરશું તેમ કરશું એવા કોઈ વિકલ્પના ઘોડા ચાલતા નથી. બીજાને બંધ રહીએ નહીં, અમને ચાલતા નથી, એટલો ફેર છે. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. ઉપયોગ શૂન્ય પ્રવૃત્તિ. શું કેવી રીતે કે જેમ કોઈ માણસ ચિંતામાં ડૂબી ગયો હોય અને આંખ ખુલ્લી હોય તો બીજાને એમ લાગે કે આ જગ્યાએ શું જોવે છે, ત્યાં તો કાંઈ છે નહીં, ત્યાં કેમ જોઈ રહ્યા છે. તો એનો ઉપયોગ જ ન હોય, ઉપયોગ શૂન્ય પ્રવૃત્તિ કહેવાય. નેત્રની જેમ એક ઇન્દ્રિયની ઉપયોગ શૂન્ય પ્રવૃત્તિ હોય, એમને પાંચે ઇન્દ્રિયની ઉપયોગ શૂન્ય પ્રવૃત્તિ હતી એમ કેવું છે. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે જ પ્રવર્તવા રૂપ જ રહે છે. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. શાસ્ત્રના ભેદનું જ્ઞાન છે, કૃપાળુ દેવને નય જ્ઞાન બહુ સારું હતું, અસાધારણ હતું. નય ચક્ર પણ સ્વાધ્યાય કરેલો આવશ્યમાં આવે છે, નય ચક્ર મંગાવેલું. એવું દૃષ્ટિથી શું એમ કરીને આવે છે ને, બધા નય ઉતાર્યા છે. આમ કર, આ નયમાં કરને, આ દ્રષ્ટિથી આમ કરને, આ દ્રષ્ટિથી આમ કરને, એવા કેટલાય નય ઉતાર્યા છે. અસાધારણ વિષય એમના હાથમાં છે. કે છે કે એ ભેદ પ્રભેદ અમને સાંભળતા નથી. અમારા અભેદ આત્મામાં એવી અભેદતા રહે છે પરિણામની, કે અમને નય પ્રમાણના ભેદ કાંઈ સાંભળતા નથી. જ્ઞાન છે બધું, કાંઈ સાંભળતું નથી. કાંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. કોઈ શાસ્ત્ર હાથમાં લઈને વાંચે મન લાગતું નથી, વાંચવામાં ચિત્ત રહેતું નથી. અદ્ભુત દશા છે. અંદરનું એવું ચાલે છે કે બહારમાં શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રવૃત્તિ નથી ચાલતી એમને, એટલું અંદરમાં ચાલે છે. અંદરમાં ન ચાલે એને એમ થાય કે આમ વાંચીએ ને આમ વાંચીએ, કલાક વાંચીએ ને ચાર કલાક વાંચીએ ને ત્રણ કલાક વાંચીએ, કેમ કે અંદરમાં હાલે ને શું કરે, બારમાં બાર પછી કાંઈક ને કાંઈક પકડી રાખવું પડે, નહીં તો ઉપયોગ બીજે જાય. એમને અંદર એટલું ચાલે છે કે બારમાં શાસ્ત્ર વાંચવામાં ચિત્ત લાગતું નથી, ઉપયોગ ચાલતો નથી. એમાં ખાવાની પીવાની બેસવાની સુવાની અને ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, ઠીક, અમારી ઈચ્છા પ્રમાણે નહીં, કેમ કે અમે તો ધ્યાન જ દેતા નથી. શું ખાવું, શું બોલવું, શું ચાલવું, કેમ બેસવું, એ ઉપર અમારું ધ્યાન નથી ક્યાંય. એ વૃત્તિઓ એની ઈચ્છા પ્રમાણે ચાલે છે, અમે એનાથી ભિન્ન થઈ ગયા છીએ. હવે એમ બે જુદા પડી ગયા હોય, એ વૃત્તિ વૃત્તિનું ઉદયની ઉદયની વૃત્તિ ઉદયમાં કામ કરે છે, અમે એનાથી જુદા પડી ગયા છીએ. હવે એની ઈચ્છા પ્રમાણે ચાલે તો ચાલવા દો, અમારે શું લેવા દેવા, એથી અમને શું ફરક પડે છે. અમે અમારામાં મસ્ત છીએ એમ કે છે, અમે અમારા આત્મામાં એટલા મસ્ત છીએ કે બાહ્ય વૃત્તિ સાથે અમારે કાંઈ સંબંધ નથી. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. મન ઉપર પણ અમે પાંચ ઇન્દ્રિયની વાત તો મૂકી દો, મન ઉપર પણ અમે ધ્યાન દેતા નથી કે મન અમારા કાબુમાં છે કે નહીં, એ પણ અમે ધ્યાન દેતા નથી, એનું પણ અમને યથાયોગ્ય ભાન નથી રહેતું. અત્યારે મનોજય તો પહેલા થઈ ગયા છે, આ દશા એવા પહેલા મનોજય તો પહેલા થઈ જ ગયો હોય છે, પછી મન કઈ આડું અવળું જશે એની ફિકર તો હોતી નથી, અને એની ફિકર નથી હોતી એટલે એ પ્રત્યે બેદરકાર થઈ જાય છે કે મન ક્યાં જાય છે, શું ધ્યાન રાખવાની જરૂર છે, એ ઉડી ઉડીને ક્યાં જાય એવું છે, એને બેસવાનું કોઈ ઠેકાણું હોય તો ને. જેમ સમુદ્રમાં એક વાણ હોય, એ વાણ ઉપર એક પક્ષી બેઠું હોય, ઉડી ઉડીને ક્યાં જાય, હે, વાણ ઉપર આવીને બેસે, થોડીક વાર ઉડીને ક્યાંક જાય આજુબાજુ, મત પાછું વાણ ઉપર આવીને એને બેસવાનું ઠેકાણું હોય તો ને, દૂર જાય ક્યાંય. સમુદ્રમાં ક્યાંય બેસવાનું ઠેકાણું હોતું નથી, એમ મનને ક્યાંય જવાનું ઠેકાણું તો છે નહીં, હવે એ ક્યાં જાય છે ને ક્યાં નથી જતું એ અમે ધ્યાન રાખતા નથી હવે તો, કેમ કે એને ઠેકાણું હોય તો ને. એવી અદભુત દશા થઈ ગઈ છે. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી, એમ આ ઉદાસીનતા પણ અમારી વિચિત્ર છે, એમ શરૂઆતમાં આવી જુદી વાત છે, અને અત્યારે જે ઉદાસીનતા ને વૈરાગ્ય ચાલે છે એ જુદા પ્રકારનો છે. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે, કઈ અમે ધ્યાન દેતા નથી કે અહીંયા વિવેક રાખો ને, અહીંયા કંટ્રોલ રાખો ને, અહીંયા આમ કરવું ને અહીંયા આમ કરવું, એવું કઈ ધ્યાન દેતા નથી, ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, ઠીક, પૂર્ણ ઘેલછા એટલે પૂરું ગાંડ પણ એક પ્રકારનું, આ લોકોમાં છે એવું નહીં, આત્માની મસ્તીમાં રહીને, કેમ કે પોતે લોક વ્યવહારને અનુસરતા નથી. લોક વ્યવહારને ન અનુસરતા હોય એટલે લોકમાં ડાયા હોય ને એ બેને ગાંડા ગણે, ગાંડા છે, આટલું તો કરવું જ જોઈએ ને. હવે એક પ્રસંગ આવવાનો છે, એના ઉપર એવું બન્યું છે, એમના બેનના લગ્ન હતા, નાની બેનના લગ્ન હતા, અને એમના ઉપર ટપાલ કપાલ ઉપર ટપાલ આવી ગયો, તમે જલ્દી બને એટલા જલ્દી વાણી આવી જાઓ, લગ્નનું કામ છે, પણ આ જવાબ દેવાના મૂડમાં નહોતા. એટલે કેટલાક પત્રો મળ્યા પછી તાર કર્યા લોકોએ, તે દિવસે ટેલિફોનનો જમાનો નહોતો, એટલે કે આટલા પત્રો ને આટલા, પછી પત્ર લખે છે પોતે કે આટલા પત્રો ને આટલા તાર મળ્યા છે, લગ્નમાં ગયા નહીં. શું હવે સગી બહેનના લગ્નમાં ન જાય તો લોકો તર્ક વિતર્ક ન કરે, કાંઈક વાંધો પીડ્યો છે બાપ દીકરાને, અને હગોભાઈ કેમ આવ્યો નથી, આટલા બધા સગા આવ્યા છે ને સગોભાઈ કેમ નથી આવ્યો, કે જ્ઞાની પુરુષના માર્ગને માર્ગને ચાલવાની એક અમારી ભાવનાને કારણે અમે આવી શક્યા નથી. જ્ઞાની પુરુષના માર્ગને સંભાળતા સંભાળતા ચાલીએ છીએ. એ માર્ગ સંભાળવો છે એટલે આવી શકવાનું. બિન આટલું બધું મળ્યું છે પણ માફ કરજો, આવી શકવાનું નથી. એટલે લોકો ગાંડા ગણે, ઘણી વાર જ્ઞાનીને ગાંડા ગણે. લોકોને તો લોકોની રીતે બધું થવું જોઈએ, લોક વ્યવહાર એ રીતે બધો સચવાવો જોઈએ, નહીતર ટીકાનું કારણ થાય. એ ટીકાનું પણ દુર્લક્ષ કરે છે. એમને ભાનમાં છે કે લોકો એમ કહેશે કે હાવ ગાંડા છે. બરાબર છે, એક પ્રકારનું ગાંડ પણ છે અમારું. અમે અમારા આત્મા પાછળ ગાંડા થઈ ગયા છીએ એમ કહે છે. ઠીક છે, નાનપણ જરૂર છે પણ આત્મા પાછળનું છે, બીજું કઈ નથી નાનપણ. આમ તો કોઈને પણ નાનપણ આવે તો થઈ જાય, કંટ્રોલ બહાર નહીં, વિકલ્પો પણ કંટ્રોલ બહાર આવે અને બહુ ઉગ્ર થઈ જાય અને આકુળતા ખૂબ થઈ જાય, અનલિમિટેડ આકુળતા થાય, બહુ દુઃખી થઈ જાય. વિકલ્પો પણ કંટ્રોલ બહાર આવે અને બહુ ઉગ્ર થઈ જાય અને આકુળતા ખૂબ થઈ જાય, અનલિમિટેડ આકુળતા થાય, બહુ દુઃખી થઈ જાય. પછી એનો કંટ્રોલ ન રહે, એ બારમાં ગમે એમ બોલે ને ગમે તેમ ચાલે, એટલે લોકો એને એમ કહે કે ગાંડો છે. પણ ખરેખર એનું જો પૃથક્કરણ કરવામાં આવે એની અવસ્થાનું, તો ખૂબ ચંચલતા વધી છે, ખૂબ દુઃખ વધી ગયું છે અને ખૂબ વિકલ્પો વધી જાય છે અને એની ડિગ્રી એટલી બધી તીવ્ર થઈ જાય છે કે પોતાનો કંટ્રોલ છૂટી જાય છે અને બારમાં ગમે તેમ વર્તાય છે. એ લૌકિક ગાંડ પણ છે. અહીંયા બારમાં ગમે તેમ વર્તે છે, આ અલૌકિક ગાંડ પણ છે એક પ્રકાર. એટલે અલૌકિક પ્રકારનું પાગલ પણ છે અમારું. અને ઓલામાં આકુલતા ગણી છે ને આમાં શાંતિ ગણી છે. આમ પાછો કોન્ટ્રાડિક્ટરી વાત છે. ત્યાં આકુલતા ખૂબ થાય છે લૌકિક ગાંડપણમાં અને અલૌકિક ગાંડપણની અંદર શાંતિ ખૂબ થાય છે, અતિશય શાંતિ વર્તે છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપી રાખીએ છીએ. થોડોક લક્ષ જાય છે એમ થાય કે કંઈક આ લોકો ન જાણે તો સારું, નકામાં પરિણામ કોકના બગડી જશે, કોઈના પરિણામ બગડી જશે. નાની પુરુષને વિશે ગમે તેમ કલ્પના કરે બહુ મોટો અપરાધ થઈ જાય. એટલે કોકના ઉપર કરુણાનો વિકલ્પ આવે ત્યારે કંઈક છુપાવવાનું મન થાય કે હવે આ ચેષ્ટા એ ન જાણે તો સારું, હું નકામાં એના તર્ક વિતર્ક વધી જાય છે. એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપાવી રાખીએ છીએ અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ માનીએ છીએ, તેટલું અમારું નુકસાન છે. તેટલી સાવધાની કોઈની શું કરવા રાખવી? શું હવે જ્યારે અમારી મુક્ત દશા થવા માંડી છે તો મુક્ત રીતે જ વર્તવું, એટલું બંધન શું કરવા કોઈનું રાખવું? કે ઘેલછા છુપાવી પડે એટલું નુકસાન છે અમને, એ અમને ખબર છે. પાછી કેટલી હાનિ છે, હાનિ એટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કાંઈ હિસાબ રાખ્યો નથી. અમારું વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે એ બાબતનો અમે વિચાર કરતા નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. શું આદિ પુરુષ એટલે અમારો આત્મા, એમના પ્રત્યે અખંડ પ્રેમ એટલો અમારો એક ધારો પ્રેમ પ્રવાહ વર્તે છે કે જેને લઈને એ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષા, હવે મોક્ષની અભિલાષા જે હતી એ પણ ભાંગી ગઈ છે. કાંઈ વિકલ્પ આવતો નથી. મોક્ષ થાય તો સારું, દશા પૂર્ણ થાય તો સારું, એ વાત રહી નથી. અમે અમારા આત્મામાં મસ્ત છીએ, હવે એની પાછળ અમને કોઈ વિકલ્પ આવતો નથી. આટલું બધું છતાં મનમાં તે ઉદાસીનતા નથી એમ માનીએ છીએ, અસંતોષ છે. આટલું બધું હોવા છતાં હજી અમને એમ લાગે છે કે બાકી ઘણું છે. અમારે જે મનમાં તે ઉદાસીનતા ને વૈરાગ્ય હોવો જોઈએ એ અમને દેખાતો નથી. અખંડ પ્રેમ ખુમારી, આત્મા પ્રત્યેની અખંડ પ્રેમ ખુમારી શબ્દ લીધો છે. ખુમારી સમજમાં આવતા હિન્દી મેં ક્યાં સ્પિરિટ, અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી. એનો જે પ્રવાહ ચાલવો જોઈએ અખંડ પ્રેમ ખુમારીનો એ હજી અમને સંતોષ નથી થતો. આવી દશા છે તો કે છે કે અમને સંતોષ નથી થતો. આમ લક્ષ તો કઈ પૂર્ણતાનું બદલતો નથી ને, બદલાતું નથી, એટલે માપ આવી જાય છે કે નહીં હજી જોઈએ હજી જોઈએ, આ જે અધૂરું છે એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રભે એમ નિશ્ચળપણે જાણીએ છીએ. આમ કરવાથી એટલે શું, કેવી રીતે તે અખંડપણે પ્રેમ ખુમારી ચાલુ થઈ જાય એ રીત અમને આવડે છે, એ કાર્ય પદ્ધતિ એમને બરાબર આવડે છે અને એનો પ્રયોગ પણ બરાબર છે અમારો, એમ નિશ્ચળપણે જાણીએ છીએ. અમારા ખ્યાલબાર નથી એ વાત, પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. આ કાળ વિષમ કાળ છે, એ અંદર પંચર પાડે છે. અમારો જે પ્રેમ પ્રવાહ આગળ વધી ગયો વધી રહ્યો છે એને ક્યાંક ક્યાંક ધક્કો પહોંચાડે છે. બહુ વિચિત્ર સંયોગોમાં હતા, બહુ જ વિચિત્ર સંયોગોમાં હતા. એ 408 પત્રમાં એ ખોલી છે એમણે વાત, કે અમને તો ઘણી પ્રતિકૂળતા છે, થોડી પ્રતિકૂળતા નથી. કોઈ જ્ઞાનીઓને આવી પ્રતિકૂળતા ન હોય એવી પ્રતિકૂળતા અમને છે એવું લખ્યું છે. શબ્દો એમણે જે વાપર્યા છે એ 25મા વર્ષનો જ પત્ર છે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. શું શબ્દો વાપર્યા છે, અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું, છતાંય એમાં પણ ઉદાસીનપણું, એ વિકટતામાં પણ ઉદાસીનપણું, એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે અને એ જ ધર્મમાં અમે વર્તીએ છીએ એમ કહેવું છે. ત્રણેય કાળના જ્ઞાનીઓ એમ વર્તા છે, અમે પણ એમ જ વર્તીએ છીએ. એટલે એમને ખ્યાલ હતો વિકટપણું કેટલું છે એ પણ એમને ખ્યાલ હતો. એટલે એમ કહે છે કે કાળ કારણભૂત થઈ પડ્યો છે, એનું નામ કાળ પાડ્યું. કેમ કે બીજા પરિચયમાં આવતા અથવા આજુબાજુમાં વસતા એવા જે સંબંધિત મનુષ્યો અને તેમના નિમિત્તે ઉપસ્થિત થતી અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર સંયોગિક પરિસ્થિતિ જે સાધનાને સાનુકૂળ નથી એનું નામ પાડ્યું કાળ. કાળ એમાં કારણભૂત થઈ પડ્યો છે અને એ સર્વનો દોષ અમને છે. એનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એના દોષ કોને ગણવા, કુદરતને એને દોષિત ગણવા કે અમારા આત્માને દોષિત ગણવા? અમારો આત્મા તો હવે આત્મા તરફ જઈ રહ્યો છે, ત્યાં પછી આમાં દોષ કોને દેવો એ કઈ નક્કી થતું નથી કે જાઓ, નક્કી કરવું બી નથી. એનો અર્થ શું, એટલી બધી ઉદાસીનતા છતાં, આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ દઈએ છીએ લખીએ છીએ વાંચીએ છીએ જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. આટલી બધી ઉદાસીનતા છતાં આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે. શું વેપારની પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં ઝવેરાતનો વેપાર હતો એટલો માલ લઈએ છે માલ દઈએ છે, શું એ બધું લખી લઈએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, શું અને ખેદ પામીએ છીએ. અરે આ ક્યાં બધું, આ બધી લપ અમને ક્યાં વળગી, ખેદ પામીએ છીએ, શું બહુ બોજો લાગે. ઘણી વાર એવો વિચાર આવે કે કૃપાળુ દેવ જેવા સમર્થ મહાત્માને કુદરતે આવી સ્થિતિમાં રાખ્યા, આ કુદરત પણ કેવી નિર્દય સમજવી. જો એ મહાત્મા નિવૃત્ત હોત તો અનેકનું કલ્યાણ થઈ જાત, કંઈક નો ઉદ્ધાર થઈ જાત. અને એમણે જે સ્પીડ કરી હોત, બહુ આરાધનામાં જબરજસ્ત વેગ આવ્યો હતો, અને એના ઉપર આટલો બોજો નાખ્યો. કીડીને કોષનો ડામ દેવાય, હે, ભેંસ હોય કે ઘોડો, એને કોષનો ડામ દે તો ઠીક છે, એનું શરીર એટલું મોટું હોય, કીડીને કોષનો ડામ સહન થાય, એવી અસહ્ય પરિસ્થિતિમાં એમણે બોજો ઉપાડ્યો છે. એટલે એમ વિકલ્પ આપે ગણવાય, કુદરત પણ નિર્દય છે. આવા મહાપુરુષને માથે આવો બોજો નાખ્યો, ખેદ પામીએ છીએ, વળી હસીએ છીએ, અને કુદરતની એ કરામત ઉપર હસવું આવે છે. નિરંજન પદને બુજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, 270મા પત્રમાં લખ્યું, એ જોઈને, કુદરતને રચના જોઈને, એની અકળ રચના જોઈને કટાક્ષયુક્ત હાસ્ય આવે છે, થોડું હસવું આવી જાય છે. વાહ, તારી ભાઈ કોઈ ગજબની કરામત છે. એમાં શું કરામત છે કે આ કાળમાં તો કઈ મોક્ષમાં તો જવાના નહીં, કોઈ જઈ શકે નહીં. હવે જો પ્રવૃત્તિમાં હોત, નિવૃત્તિમાં હોત, તો અશુભ પરિણામનો તો અંશ પણ ન રહે. જેમ કે મુનિ દશા લઈ લીધી તો સર્વ સાવધ યુગનો ત્યાગ થઈ જાય, બહુ મોટું આયુષ્ય બંધાય દેવલોકનું, બહુ મોટું આયુષ્ય બંધાય. ગ્રહસ્થ દશામાં રહીને પુરુષાર્થ કર્યો છે, કેટલાક વેપાર અંગેના અશુભ પરિણામો પણ થાય, ગ્રહસ્થિના પણ અશુભ પરિણામો થાય, એટલે તે મંદરસ વાળા થાય, પણ દેવલોકનું આયુષ ઓછું બંધાય, ટૂંકું બંધાય. એને બે ચાર સાગરની સ્થિતિએ જાય, નહીંતર 15-20 સાગરની સ્થિતિએ જાય દેવલોકમાં, મોટું જંકશન થાય ત્યાં. આ બે ચાર સાગરનો સમય પૂરો કરીને મોક્ષમાં આવી આવ્યા છે. કુદરતની કરામત જુઓ, હસીએ છીએ ત્યારે, આ ખબર પડે ત્યારે હસીએ છીએ કે જુઓ ના કરામત આની, અમારે જલ્દી જવાનું છે ને, આ યોગ છોડાવતા નથી, અશુભ યોગ છૂટતો નથી, કેમ કે જલ્દી જવું છે ને, નક્કી થઈ ગયું છે કે જલ્દી જવું છે. અને કુદરતની અકળ કળા ઉપર એક કટાક્ષયુક્ત હાસ્ય આવે છે. વાહ ભાઈ વાહ, તારી પણ કોઈ હિસાબ કિતાબની રીત જુદી જાતની છે. વળી હસીએ છીએ, જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. અમારી દશા કેવી છે, કાંઈ ઠેકાણું રહ્યું નથી, બહુ મસ્ત થઈને 24મે વર્ષે આત્માની મસ્તીમાં આવી ગયા છે, જબરજસ્ત મસ્તીમાં વર્તે છે. શરીરને ભૂલી ગયા, બીજું શું ખ્યાલ રહીએ કે કાંઈ અમારી દશાનું ઠેકાણું નથી. શરીરનું યાદ ન રહીએ તો પછી બીજું ઠેકાણું શું હોય. અને તેનું કારણ, અમારી આવી જે દશા છે તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા. જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. અમારી જે દશા છે એનું કારણ હરિની ઈચ્છા, એટલે આત્મા પરિપૂર્ણ થવા ઈચ્છે છે, હજી મેં માન્યું નથી એટલે એને આજ્ઞામાં વર્તતા નથી, પણ સીધા પૂર્ણ થઈ જવું જોઈએ, અંતર્મુહૂર્તમાં પૂર્ણ દશા જોઈએ. આ શું બધી માથાકૂટ, એની દિશા, એની ઈચ્છા પ્રમાણે વર્તાતું નથી. ત્યાં સુધી અમારો ખેદ નહીં મટે, જ્યાં સુધી પૂર્ણ નહીં થવાય ત્યાં સુધી અમારો ખેદ નહીં મટે. આ રીતે એમણે આ એક પેરેગ્રાફમાં પોતાની અધ્યાત્મની અદભુત મસ્ત દશાનું વર્ણન કર્યું છે. સુભાગભાઈની ઈચ્છા હતી જાણવાની, એટલે એમણે જે દેખાડાય એટલું સારી રીતે દેખાઈ ગયું છે. ત્યાર પછી એમના પત્રનો ઉત્તર આપે છે કે સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરીજ સર્વત્ર કારણરૂપ છે. હવે એ વાત બહુ ગુડ ભાષામાં લખી છે, એનું અનુસંધાન શું છે એનો મેળ મેળવવો મુશ્કેલ પડે, કેમ કે એકદમ આગળ પાછળના રેફરન્સ વિના પેરેગ્રાફ પૂરો કરી અને કાઉન્સની અંદર નાગરિક લિપિમાં હિન્દી ભાષામાં અ લખ્યો છે અને પછી લખ્યો છે એક જ વાક્ય લખ્યો છે. ઉપરના વિષય સાથે એનો સંબંધ નથી, નીચેના વિષય સાથે પણ એનો કોઈ લિંક બેસતી નથી, પણ એટલું લખ્યું છે કે સમજાય છે, સમજીએ છીએ, સમજશું, કોઈ વાત હશે, પણ હરીજ સર્વત્ર કારણરૂપ છે. એટલે કુદરત પોતાનું કામ કરી રહી છે, આખી બધી વાત સમજમાં છે અને સમજી લેશું. એ જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. કોઈ મુનિ છે સ્થાનકવાસીના, સુભાગભાઈ એને સમજાવવા ઈચ્છે છે અને એમાં કૃપાળુદેવનો કાંઈક પણ સહયોગ ઈચ્છે છે, એટલે કૃપાળુદેવ લખે છે કે તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. એટલે એ અયોગ્ય છે અત્યારે એમ કહેવાને બદલે એ યોગ્ય છે એમ જાણતા નથી. ઠીક, બહુ મધુર ભાષામાં લખે છે, એમની યોગ્યતા નથી, નહીં સમજે, નકામાં વખત શક્તિને સમય બગાડવો એનો કાંઈ અર્થ નથી. જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. ઓછી યોગ્યતા વાળાને અમારી દશા નિમિત્ત નહીં પડે, એના માટે કોઈ તમારા જેવો તીવ્ર મુમુક્ષુ જોઈએ એમ કે છે. અમારી દશા એને કંઈ લાગુ નહીં પડે, કેમ કે એની સમજી શકે અમારી દશાને, અંદરમાં પોતે ઠરેલા છે. પરિણામ ઘણા અધ્યાત્મના સૂક્ષ્મ વર્તે છે, એને સમજવા માટે ઘણી યોગ્યતા જોઈએ. મંદ દશાવાનું એ કામ નથી કે સમજી શકે ને એને બહુમાન આવે ને ઉપકાર બુદ્ધિ થાય. એટલે એમ કે છે કે અમારી દશા છે એ મંદ દશાને યોગ્ય એવા જે મુમુક્ષુ છે તેને હાલમાં લાભ કરે તેવી નથી, અને અમે એવી જંજાળ હાલ ઈચ્છતા પણ નથી કે સમજાવવા બેસીએ, કેમ કે અમે અમારામાંથી નબળા પડતા નથી. અમારા શરીરને પણ માન સંભાળીએ ત્યારે યાદ આવે છે, તો પછી અમે બીજાને સમજાવવા જેટલી ક્યાં અમે જંજાળ લાગે છે, એ અમને શું લાગે છે, જંજાળ લાગે છે, એવી જંજાળ હાલ અમે ઈચ્છતા નથી. એવી ઈચ્છતા નથી, એવી જંજાળ અમે રાખીએ નથી, ના પાડી દઈએ, ટાઈમ નથી, વખત નથી, અમને અમારું કામ કરવા દઈએ, અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે એનું સ્મરણ નથી, અને એ બધાનું કેમ ચાલતું હશે એનું યાદ કાંઈ અમને આવતું નથી, તેમ છતાં અમને એ બધાને અનુકંપા એવા કરે છે. સુખી થાય તો સારું, અનુકંપાનો ત્યાગ નથી થયો. અમારી દશાને વશ ધ્યાન ઓછું દઈએ એ બીજી વાત છે, અનુકંપા અનુકંપાના સ્થાનમાં બરાબર છે તેમનાથી, અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, એ પારકા છે અને આપણે હું લેવા દેવા એવું રાખ્યું નથી તેમનાથી, કે કોઈ જગતના કોઈ પણ અજાણો માણસ આવે અને આત્મકલ્યાણ કરવા ઈચ્છે તો જરૂર અમે એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈક પણ મદદ કરીએ. એવો ભિન્ન ભાવ રાખ્યો નથી અને રાખ્યો રહે એમ પણ નથી. અમારી દશા એવી છે કે અમે એવું કરી શકીએ પણ નથી કે આ અજાણ્યો છે ને પારકો છે ને હું ધ્યાન દેવું એવું કાંઈ નથી. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત ક્વચિત વાંચીએ છીએ, ભક્તિના પદો વાંચીએ છીએ, પણ જે સભળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ, એ બધું કરીએ છીએ, પણ એમાં અમારો ઉપયોગ આત્મામાં જેટલો ઉપયોગ છે એટલો ઉપયોગ અમારી બાહ્ય પ્રવૃત્તિમાં જતો નથી. હજી તો થોડો પત્ર લાંબો છે, પણ અહીં સુધીમાં બહુ સારી દિશાનું વર્ણન કર્યું છે. વિશેષ આવતીકાલે સવારે